श्रीमद नारायण नारायण ने दोन मचावता नारद जीए द्वारिका नी यादवों नी सभा में प्रवेश कर्यो। नारद जी ने यथोचित आवकार आपीने यादवों तो पोतानी चालू चर्चा में मग्न बनी गया। नारद जीए पोतानु आसन लई वीणानी खूंटीनो तार ढीला कर्या अने नारायण नारायण करता वीणा ने एक बाजू ए मूकी। पछी पोतानी शिखाने समारता यादवों ने पूछू, अरे आजे तमे आसानी भानगर में पड़ा छो, तमने खबर छे हस्तिनापुर में शू बन्यु छे ते केम शू थयु छे? प्रद्युमनजीए सहज पूछू। केम शू थयु छे? प्रद्युमनजीए सहज पूछू। શું થયું છે? શું શું થયું છે? શું થયું છે એમ શું પૂછો છો? તમે બધા અહીં નાની નાની વાતોમાં હુંશાતુસી કરી રહ્યા છો અને ત્યાં હસ્તિનાપુરમાં કૌરવોએ યાદવોનું નાક કાપી નાખ્યું। યાદવોનું નાક કાપ્યું હસ્તિનાપુરમાં? આ તો નવાઈની વાત કહો તો ખરા, ત્યાં થયું છે શું? અરે તમે કોઈ જાણતા જ નથી, નારદજીએ વાત આગળ ચગાવી। અરે નારદજી, વાતમાં વધુ મોણ નાખ્યા વિના કહી દો ને, દુર્યોધનની દીકરી લક્ષ્મણાનો સ્વયંવર હતો એ તો જાણો છો ને? એ નથી જાણતા? હા એ તો જાણીએ છીએ, એ લક્ષ્મણાના સ્વયંવરમાં આપનો ભાઈ સાંભ ગયો હતો। સાંભ ત્યાં હસ્તિનાપુર ગયો છે? અમે તો કોઈ જાણતા જ નથી। આ ગજબ છે, પ્રદ્યુમનજીએ બીજા યાદવો સામે જોયું, આવડા મોટા કુટુંબમાં કોણ ક્યાં જાય એની શી ખબર પડે? દૂધ પીતો છોકરો હોય તો એની માએ એની ભાર રાખે, યુવાન છોકરાઓનો કોણ ખ્યાલ રાખે? હસ્તિનાપુર ગયો છે પણ કોઈને કહ્યું નથી, ભલે પણ એનું થયું શું? બીજું તો શું થાય, સ્વયંવરમાંથી સાંભે લક્ષ્મણાને ઉપાડી અને એ ભાગ્યો, એની પાછળ કૌરવો પડ્યા, એ એકલો અને એની સામે 6 કૌરવો, ધર્મપૂર્વક એ લડ્યા હોત તો કૌરવો ન ફાવત, પણ અધર્મ આચરીને એ કૌરવોએ સામને રથહીન કર્યો અને એને પકડીને બંદીવાન બનાવ્યો। નારદજીની આ વાત સાંભળતા જ સર્વ યાદવો ક્રોધાયમાન થઈ ગયા અને જોર જોરથી બોલવા લાગ્યા, એ કૌરવો એમના મનમાં સમજે છે શું? 6 મહારથીઓ અને એક છોકરા સામે પડતા લગીરે શરમ ના આવી? જો લડવું હતું તો ધર્મપૂર્વક લડવું હતું, યુદ્ધમાં એમણે અધર્મ કેમ આચર્યો? સામને કેદ કરીને કૌરવોએ આપણા ઘોર અપમાન કર્યું છે, ભલે થવાનું હોય તે થાય, હસ્તિનાપુરમાં યાદવોનું આખું સૈન્ય ઉતારો અને એ કૌરવોને બોધપાઠ આપો, કેમ બરાબર છે ને? ઉગ્રસેનજી યુદ્ધ ઉગ્રસેને શ્યામ સુંદર તરફ જોયું, શ્યામ સુંદર તો શાંતિથી આ બધી વાત સાંભળી રહ્યા હતા, સામની વાત હતી એટલે એ કંઈ કહી શકે એમ ન હતા। શ્યામ સુંદરને મૌન જોઈને ઉગ્રસેને કહ્યું, કૌરવોએ અઘટિત કામ તો કર્યું છે, સામનું અપમાન એટલે સારા યાદવ વંશનું અપમાન, જો કૌરવો એમ માનતા હોય કે અમે જ સર્વોપરી છીએ તો યુદ્ધ દ્વારા એમને બતાવી આપવું જોઈએ, સામ બંધનમુક્ત ન થાય ત્યાં સુધી આપણાથી એક ક્ષણભર પણ શાંતિથી બેસી શકાય નહીં। ઉગ્રસેનજીની વાત સાંભળીને યુવાન યાદવોએ ઉગ્રસેનનો જય ઘોષ કર્યો અને યુદ્ધ માટે થનગનવા લાગ્યા। પ્રદ્યુમને યાદવ સેનાપતિને સૈન્ય તૈયાર કરવા આજ્ઞા આપી। યુદ્ધ માટે થનગની રહેલા યુવાન યાદવોને જોઈને બલરામજી જરા વિચારમાં પડી ગયા અને ઊભા થઈને બોલ્યા, દાદાજી મારે પણ આ બાબતમાં 2-4 શબ્દો કહેવા છે। ખુશીથી કહે ઉગ્રસેને બરભદ્રજીને સંમતિ આપી, પ્યારા યાદવ સામને બંદી બનાવીને કૌરવોએ આપણું અપમાન કર્યું છે એમાં બેમત છે જ નહીં, પણ એક નાનકડી વાતમાં જ કૌરવો અને યાદવો કપાઈ મરે એ વાત સારી નથી. યુદ્ધ આવી રહ્યું હોય ત્યારે એને અટકાવવા માટે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. એ કૌરવો સાથે આપણો જૂનો સંબંધ છે. એક નાની વાતમાં એમની સાથે યુદ્ધમાં ઉતરવું કોઈ રીતે ઉચિત નથી. આપ સૌ સારી રીતે જાણો છો કે ભારત વર્ષમાં આપણી સામે શત્રુ કેટલા છે, એમાં કૌરવોનો ઉમેરો કરવો શુભાસ્પદ નથી. બલરામજીની આવી શાંતિભરી વાતો સાંભળીને એક યોદ્ધાનું લોહી ઉકરી ઉઠ્યું અને ભરી સભામાં બલરામજીને વિરોધ કરતા બોલ્યો, આપ શાંતિની વાત કરો છો, પણ શાંતિ રખાય કેવી રીતે? યુદ્ધની ચિંગારી તો કૌરવોએ જ આપી છે, શાંતિની પણ કંઈ હદ હોય ને? કૌરવો એમ સમજે છે કે યાદવો નિર્ભર છે, આવું જ હોય તો યુદ્ધ કરીને એમની શાન ઠેકાણે લાવવી જ જોઈએ. બલરામજીએ ખૂબ ગંભીરતાપૂર્વક એ યુવાન યાદવને સમજાવતા કહ્યું, ભાઈ તમારું ચડતું લોહી છે, આગળ પાછળનો વિચાર કર્યા વિના તમે એકદમ ઉત્તેજિત થઈ જાઓ છો, તમે જ જરા શાંતિથી વિચાર કરો. તમારી દીકરીને કોઈ યુવાન ભારપૂર્વક ઉઠાવી જાય તો શું તમે એનો પ્રતિકાર નહીં કરો? સામે દુર્યોધનની દીકરીનું હરણ કર્યું તો દુર્યોધને એને પકડ્યો, સામે અવિચારી પગલું ભર્યું ત્યારે આ બધું બન્યું ને. જો એને લક્ષ્મણ સાથે લગ્ન કરવું જ હતું તો એણે અમને કહેવું જોઈતું હતું, અમે એનો કંઈક રસ્તો કાઢતા, બનવાકાર હતું એ બની ગયું. કૌરવોની કોઈ રીતે નહીં સમજે તો છેવટે તો યુદ્ધ છે જ, માટે આપ થોડા દિવસ શાંત રહો. યુદ્ધ પહેલાં હું હસ્તિનાપુર જાઉં છું, ત્યાં જઈને હું કૌરવોને શાંતિથી સમજાવીશ, અને દુર્યોધન તો મારો શિષ્ય છે એટલે બનતા સુધી મારી વાત તારશે તો નહીં. ભીષ્મ પિતામહ વૃદ્ધ છે, એ પણ શાંત બુદ્ધિથી વિચાર કરશે. યુદ્ધ અટકે એવા સઘળા પ્રયત્ન હું કરીશ. બલરામજીના આ વક્તવ્યથી સઘળા યાદવો વિચારમાં પડી ગયા. ત્યાં તો ઉગ્રેસનજીએ ક્ષીણ અવાજે કહ્યું, પ્યારા યાદવો, બળદેવજીની વાત સાવ સાચી છે. નાની એવી વાતમાં યુદ્ધને નોતરવું એ કોઈ રીત શોભાસ્પદ નથી. જે કામ ગોળથી સરતું હોય તેને માટે વિષનો પ્રયોગ શા માટે કરવો? આ વાત સાંભળીને યુદ્ધ માટે છનગની રહેલા યુવકોમાં નિરાશા વ્યાપી ગઈ. આમાં બીજું કરે પણ શું? બલરામજીએ પ્રસ્તાવ મૂક્યો અને ઉગ્રસેનજીએ એ વાતને વધાવી લીધી. સૌ યાદવો શાંત થઈ ગયા. યાદવ સભા બરખાસ્ત થઈ. બલરામજીએ હસ્તિનાપુર જવાની તૈયારી કરી. મોટા મોટા વિદ્વાનો, અનુભવી વૃદ્ધ બ્રાહ્મણો અને કુટુંબના શાંતિપ્રિય વૃદ્ધોને પોતાની સાથે લીધા. શ્યામસુંદરના રહસ્ય મંત્રી ઉદ્ધવજીને પણ સાથે લીધા. હસ્તિનાપુર પહોંચીને બલરામજીએ નગર બહારના એક ઉપવનમાં મુકામ રાખ્યો. પછી ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવજી, આપ હસ્તિનાપુરમાં જઈને ભીષ્મ પિતામહની, ધૃતરાષ્ટ્ર, વિદુર, દુર્યોધન આદિને મારા આગમનના સમાચાર આપો. બીજી બધી ચર્ચા કરતા પહેલા એ તો જોઈએ કે કૌરવો આપણા સાથે કેવો વ્યવહાર કરે છે. ઉદ્ધવજીએ હસ્તિનાપુરની સભામાં જઈને બલરામનું પધાર્યા છે ના સમાચાર આપ્યા, પણ આ સમાચાર સાંભળતા જ કૌરવો અતિ પ્રસન્ન થયા અને માંગલિક વસ્તુઓ લઈને એમનું સ્વાગત કરવા સામે ગયા.